એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે ફિલોસોફી જેવા ગહન વિષયને ખૂબ જ રસપ્રદ અને સરળ રીતે રજૂ કરે છે.
પુસ્તક છે એડવર્ડ ક્રેગનું ફિલોસોફી અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. આમ તો ફિલોસોફી શબ્દ સાંભળીને જ ઘણાને લાગે કે આ તો બહુ ભારેખમ વિષય છે, આપણા કામનો નહીં.
સાચી વાત છે, ઘણાને એમ જ લાગે કે ફિલોસોફી એટલે તત્વજ્ઞાન કદાચ કોલેજના પ્રોફેસરો કે પછી એમ કે મોટા ચિંતકો માટે જ હોય. પણ શું ખરેખર એવું છે?
હા, એ જ સવાલ છે.
આજના જમાનામાં જુઓ, ચારે બાજુ માહિતીનો ધોધ છે, સોશિયલ મીડિયા પર જાત જાતના મંતવ્યોનો મારો સતત કંઈ ને કંઈક આવે રાખે છે.
બરાબર.
અને એમાં નક્કી કરવું મુશ્કેલ બને છે.
હા, આવા સમયે શું સાચું, શું ખોટું, શું યોગ્ય, શું અયોગ્ય એ સમજવા માટે સ્પષ્ટ રીતે વિચારવાની શક્તિ કેટલી જરૂરી છે.
એટલે તમે એમ કહેવા માંગો છો કે ફિલોસોફી ખાલી થિયરી નથી પણ એક પ્રેક્ટિકલ ટૂલકિટ જેવી છે, જીવન જીવવામાં મદદ કરે એવી?
બિલકુલ. એડવર્ડ ક્રેગ આ પુસ્તકમાં મૂળભૂત રીતે આ જ કહે છે. ફિલોસોફી એ માત્ર જૂના વિચારોનો અભ્યાસ નથી, પણ વિચારવાની, તર્ક કરવાની અને જીવનને ઊંડાણપૂર્વક સમજવાની એક જીવંત પ્રક્રિયા છે. એમ સમજો કે એક સાધન છે.
એક સાધન.
અને આ પુસ્તક એ પ્રક્રિયાને આપણા જેવા સામાન્ય વાચકો માટે સુલભ બનાવે છે. જાણે ફિલોસોફીના ભારેખમ દરવાજા ખોલીને કહે, આવો, અંદર કંઈ ડરાવણું નથી.
સરસ. તો પછી આ કમાલ કરનાર લેખક એડવર્ડ ક્રેગ વિશે થોડું જાણીએ. કોણ હતા તેઓ જેમણે આટલા મોટા વિષયને આટલી સહજતાથી રજૂ કર્યો?
ચોક્કસ. એડવર્ડ ક્રેગ એમ કે બ્રિટનના જાણીતા અને ખૂબ આદરણીય ફિલોસોફર હતા. તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર તો તત્વજ્ઞાન જ રહ્યું, પણ તેમની ખાસ વાત એ હતી કે તેઓ માત્ર કોઈ એક ચોક્કસ વિષયના નિષ્ણાત નહોતા.
ઓ, એટલે એમની વિશેષતા શું ગણી શકાય?
બે મુખ્ય બાબતો છે જે ખરેખર નોંધપાત્ર છે. એક, તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં નાઇટબ્રિજ પ્રોફેસર ઓફ ફિલોસોફી હતા,
જે દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત ફિલોસોફી ચેર પૈકી એક ગણાય છે. બરાબર.
હા, બિલકુલ. અને બીજું જે ખરેખર અસાધારણ છે, તેમણે 10 વોલ્યુમની વિરાટ રાઉટલેજ એન્સાયક્લોપીડિયા ઓફ ફિલોસોફીના જનરલ એડિટર તરીકે કામ કર્યું.
10 વોલ્યુમનો જ્ઞાનકોશ સંપાદિત કરવો, બાપરે, આ તો જાણે આખા ફિલોસોફીના દરિયાનું મંથન કરવા જેવું થયું કહેવાય.
એકદમ સાચું. અને આ અનુભવે તેમને ફિલોસોફીના દરેક ખૂણા, દરેક વિચારધારા, દરેક યુગનો અદ્ભુત પરિચય કરાવ્યો. એમને પૂર્વથી પશ્ચિમ, પ્રાચીનથી અર્વાચીન આખા વિષયનું એક વિહંગાવલોકન મળ્યું.
બર્ડ્સ આઈ વ્યૂ.
હા, અને આ વિશાળ પરિપ્રેક્ષ્યને કારણે જ તેઓ ફિલોસોફીના જટિલ વિચારોના મૂળ તત્વને પકડી શક્યા અને તેને સરળ ભાષામાં રજૂ કરી શક્યા.
એટલે જ તેઓ ફિલોસોફીને કોઈ મ્યુઝિયમની જૂની વસ્તુ તરીકે નહીં, પણ આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી જીવંત પ્રવૃત્તિ તરીકે જોઈ શક્યા અને સમજાવી શક્યા.
બરાબર.
ચલો તો હવે પુસ્તકના હાર્દ પર આવીએ. ક્રેગનું મુખ્ય વિચાર, એમનો સંદેશ શું છે આ પુસ્તકમાં?
ક્રેગનો મૂળભૂત વિચાર એમ કહી શકાય કે ફિલોસોફી એ કોઈ સૂકા સિદ્ધાંતોનો સંગ્રહ કે પછી કોણે શું કહ્યું એની લાંબી યાદી માત્ર નથી, એનાથી ઘણું વધારે છે.
શું વધારે છે?
તે એક મૂળભૂત, સક્રિય અને ખૂબ જ માનવીય પ્રવૃત્તિ છે. એક એવી પ્રવૃત્તિ જે કદાચ આપણે બધા જાણે અજાણે કરતા જ હોઈએ છીએ.
આપણે બધા કેવી રીતે? શું દરેક વ્યક્તિ ફિલોસોફર છે? થોડું સમજાવશો?
હા, એક રીતે કહી શકાય. જુઓ, ક્રેગ સમજાવે છે કે ફિલોસોફીનો જન્મ આપણી એક મૂળભૂત જરૂરિયાતમાંથી થાય છે. આપણી પોતાની વિશ્વદૃષ્ટિ, વર્લ્ડ વ્યૂ બનાવવાની અને તેને સમજવાની જરૂરિયાત.
વિશ્વદૃષ્ટિ એટલે કે વર્લ્ડ વ્યૂ.
હા, વિશ્વદૃષ્ટિ એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો દુનિયાને જોવાનો આપણો નજરિયો, આપણી માન્યતાઓ, આપણા મૂલ્યો જે આપણને માર્ગદર્શન આપે છે કે શું મહત્વનું છે, જીવન કેવી રીતે જીવવું જોઈએ.
જાણે આપણા જીવન જીવવાનો એક નકશો એમ.
હા, બરાબર એવું જ. અને જ્યારે આપણે આ નકશા પર, એટલે કે આપણી માન્યતાઓ પર, આપણા નિર્ણયો પાછળના કારણો પર, આપણા મૂલ્યોના આધાર પર ગંભીરતાથી વિચારવાનું શરૂ કરીએ છીએ ત્યારે જ આપણે ફિલોસોફી કરી રહ્યા છીએ.
ઓ, એટલે આ રીતે આપણે બધા સંકળાયેલા છીએ.
હા, ક્રેગ એ જ કહે છે, પુસ્તકનો મુખ્ય પ્રશ્ન શું છે, ફિલોસોફી શું છે અને તે શા માટે મહત્વની છે, અને જવાબ કોઈ એક વ્યાખ્યામાં નથી પણ આ પ્રવૃત્તિમાં છુપાયેલો છે. જે કોઈ પોતાની માન્યતાઓના પાયા તપાસે છે એ વ્યક્તિ ફિલોસોફિકલ પ્રવાસ શરૂ કરી ચૂક્યો છે.
આ સમજાવવાની ક્રેગની રીત પણ અલગ છે, ખરું ને? તેઓ સીધા ફિલોસોફીના ઇતિહાસના લાંબા લચક પ્રવચનથી શરૂ નથી કરતા.
ના, બિલકુલ નહીં. એમનો અભિગમ પ્રોબ્લેમ બેઝ્ડ છે, સમસ્યાલક્ષી. વાચકને સીધા જ ફિલોસોફીના ક્લાસિક પ્રશ્નો અને દ્વિધાઓની વચ્ચે લઈ જાય છે.
દાખલા તરીકે,
જેમ કે પ્લેટોના સંવાદ ક્રિટો દ્વારા નૈતિકતાની ચર્ચા શરૂ કરે છે. શું સાચું છે, શું ખોટું છે? પછી દેકાર્તના મેડિટેશન્સ દ્વારા જ્ઞાનની વાત કરે છે. આપણે ખરેખર શું જાણી શકીએ છીએ અને કેટલું નિશ્ચિતપણે જાણી શકીએ,
એટલે કે સીધા મુદ્દાની વાત. અને આ રીતે તેઓ નીતિશાસ્ત્ર, જ્ઞાનમીમાંસા, તત્વમીમાંસા, મતલબ કે વાસ્તવિકતા શું છે, ધર્મનું દર્શન, તર્કશાસ્ત્ર જેવા મુખ્ય વિષયોને સ્પર્શે છે. પણ આ બધા વિષયોને અલગ અલગ ખાનામાં નથી રાખતા.
ના, એ જ એમની ખાસિયત છે. ક્રેગ દર્શાવે છે કે આ બધા વિષયો એકબીજા સાથે જોડાયેલા છે. એ બધા મળીને એક સુસંગત, મજબૂત વિશ્વદૃષ્ટિ બનાવવામાં મદદ કરે છે. એમનો હેતુ તૈયાર જવાબો આપવાનો નથી, પણ આપણને વિચારવાના સાધનો આપવાનો છે. કેવી રીતે સારા પ્રશ્નો પૂછવા, કેવી રીતે સ્પષ્ટ અને તર્કબદ્ધ રીતે વિચારવું, ફિલોસોફીની આ જ તો મુખ્ય ભૂમિકા છે. એનો રોલ છે આપણને વિચારતા શીખવવું. આ જ એનો ગોલ પણ છે.
બરાબર. ચાલો તો આ સાધનો કેવી રીતે કામ કરે છે તે જોવા માટે પુસ્તકના કેટલાક મુખ્ય વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆતમાં જ ક્રેગ સંભવિત ફિલોસોફર, વુડ બી ફિલોસોફરની વાત કરે છે. આ કોણ છે? કોઈ ખાસ પ્રકારની વ્યક્તિ?
શા માટે માનું છું અથવા મારું જીવન કયા સિદ્ધાંતો પર આધારિત હોવું જોઈએ?
આવી જિજ્ઞાસા.
હા, આ જે જિજ્ઞાસા છે, પોતાની માન્યતાઓ અને મૂલ્યોને ચકાસવાની એક સુસંગત દ્રષ્ટિકોણ બનાવવાની ઈચ્છા.
ક્રેગ કહે છે, ફિલોસોફીની શરૂઆત અહીંથી જ થાય છે.
એ કોઈ બહારથી લાદવામાં આવેલો વિષય નથી, પણ અંદરથી, આપણી પોતાની જરૂરિયાતમાંથી ઉદ્ભવે છે.
અને પછી તેઓ આપણને સીધા પ્લેટોના સંવાદ ક્રિટોમાં લઈ જાય છે. અહીં સોક્રેટિસની જે દ્વિધા છે, તેમને અન્યાય રીતે મૃત્યુદંડ મળ્યો છે અને મિત્ર ક્રિટો તેમને ભાગી જવાની સલાહ આપે છે.
હા, એ ખરેખર વિચારવા જેવી પરિસ્થિતિ છે.
ક્રિટો કેટલી બડી ભાવનાત્મક અને વ્યવહારિક દલીલો કરે છે. મિત્રતા, પરિવાર, સમાજમાં આબરૂ, બધું જ કહે છે.
હા, જે સ્વાભાવિક પણ લાગે, કોઈ પણ મિત્ર આવું જ કહે ને. પણ સોક્રેટિસનો જવાબ અસાધારણ છે. તેઓ કહે છે કે નિર્ણય ભાવનાઓ કે લોકો શું કહે છે તેના આધારે નહીં, પણ તર્ક અને સિદ્ધાંતના આધારે લેવો જોઈએ. કયા સિદ્ધાંત?
એમનો તર્ક એ છે કે તેમણે એથેન્સમાં રહીને તેના કાયદા પાળવાનો એક અલિખિત કરાર કર્યો છે, જેને આપણે સામાજિક કરાર કહી શકીએ. હવે ભલે સજા અન્યાયી હોય, પણ ભાગી જઈને તેઓ એ કરાર અને પોતાના સિદ્ધાંતોનો ભંગ કરશે.
આ તો બહુ કઠોર નિર્ણય લાગે, પોતાના જીવ કરતા સિદ્ધાંતને વધુ મહત્વ આપવું. આમાંથી ક્રેગ શું શીખવાડવા માંગે છે? મુખ્ય બોધપાઠ શું છે?
મુખ્ય બોધપાઠ એ છે કે નૈતિકતામાં માત્ર શું સારું લાગે છે કે બીજા શું કરે છે તે પૂરતું નથી. આપણે આપણા નિર્ણયો પાછળના કારણો તપાસવા જોઈએ, સિદ્ધાંતો સ્પષ્ટ કરવા જોઈએ. શું આપણો નિર્ણય તર્કની કસોટી પર ખરો ઉતરે છે?
એટલે ઊંડાણપૂર્વક વિચારવું.
હા, આ જ તો સોક્રેટિક પદ્ધતિ છે, ધારણાઓ પર સવાલ ઉઠાવવા, ઊંડા ઉતરવું. અહીં ફિલોસોફી આપણને ભાવનાત્મક પ્રતિક્રિયાઓથી ઉપર ઉઠીને તર્કબદ્ધ વિચારણા તરફ દોરી જાય છે. એનું કામ જ આ છે.
બરાબર. હવે નૈતિકતાથી આગળ વધીને ત્રીજા પ્રકરણમાં ક્રેગ ડેકાર્ત અને તેમના મેડિટેશન્સ દ્વારા જ્ઞાનના પાયા પર સવાલ ઉઠાવે છે. ડેકાર્તની પેલી શંકાની પદ્ધતિ એ ખરેખર ક્રાંતિકારી વિચાર લાગે છે.
હા, એકદમ.
દરેક વસ્તુ પર શંકા કરો જ્યાં સુધી કંઈક અચળ નિશ્ચિત ન મળે.
હા, ડેકાર્ત એકદમ મૂળભૂત પ્રશ્ન પૂછે છે, હું ખાતરીપૂર્વક શું જાણી શકું? અને જવાબ શોધવા માટે તેઓ શંકાને એક સાધન તરીકે વાપરે છે. પહેલું પગલું, ઇન્દ્રિયો પર શંકા. શું તે હંમેશા સાચી માહિતી આપે છે?
ના, ક્યારેક તો નથી જ આપતી, જેમ કે પાણીમાં પેન્સિલ વાંકી દેખાય છે.
બરાબર. પછી બીજો તબક્કો, શું હું અત્યારે સ્વપ્ન તો નથી જોઈ રહ્યો? અને છેલ્લે સૌથી આત્યંતિક શંકા, કદાચ કોઈ દુષ્ટ રાક્ષસ મને સતત છેતરી રહ્યો હોય તો, બધું જ ભ્રમ હોય તો.
આ તો ભયાનક વિચાર છે. જો બધી જ બાબતો પર શંકા હોય, આપણું શરીર, બહારની દુનિયા, તો પછી કંઈ બાકી રહે ખરું જેના પર ભરોસો કરી શકાય? દેકાર્તને શું મળ્યું આટલી શંકા કર્યા પછી?
આ જ તો રોમાંચક ભાગ છે. આટલી બધી શંકાના ઊંડાણમાં જ દેકાર્તને એક નિશ્ચિત અતૂટ બિંદુ મળે છે. કોગિટો એર્ગોસુમ.
કોગિટો એર્ગોસમ,
જેનો અર્થ થાય છે
હું વિચારું છું તેથી હું છું.
ભલે બીજું બધું ભ્રમ હોય, પણ હું શંકા કરું છું એ હકીકત જ મારા અસ્તિત્વનો પુરાવા છે. કારણ કે શંકા કરવા માટે પણ કોઈક વિચારનાર તો હોવો જોઈએ ને.
હા, એ વાત સાચી.
આ અતૂટ સત્ય પરથી દેકાર્ત ફરીથી જ્ઞાનની ઇમારત બાંધવાનો પ્રયાસ કરે છે. એટલે અહીં શંકા એ અંત નથી, પણ સ્પષ્ટતા સુધી પહોંચવાનું પ્રથમ અને જરૂરી પગલું છે.
હું વિચારું છું તેથી હું છું, પણ આ હું કોણ છે? દેકાર્તે કર્યું કે હું એક વિચારતું મન છું જે શરીરથી અલગ છે. આનાથી તો પેલી પ્રખ્યાત મન શરીરની સમસ્યા, માઇન્ડ બોડી પ્રોબ્લેમ ઊભી થઈ, ખરું ને?
ચોક્કસ. આ એક મોટો ફિલોસોફિકલ કોયડો છે.
ક્રેગ એના વિશે શું કહે છે?
ક્રેગ ચર્ચા કરે છે કે જો મન, વિચારો, લાગણીઓ અભૌતિક હોય અને શરીર ભૌતિક, તો આ બંને એકબીજા પર અસર કેવી રીતે કરે છે? મારો વિચાર હાથ ઊંચો કરવો મારા ભૌતિક હાથને ઊંચો કેવી રીતે કરાવે છે?
હા, એ કનેક્શન શું છે?
ક્રેગ આના સંભવિત જવાબોની ચર્ચા કરે છે, જેમ કે ભૌતિકવાદ, બધું જ ભૌતિક છે, મન પણ મગજની જ એક પ્રક્રિયા છે. આદર્શવાદ, વાસ્તવિકતા મૂળભૂત રીતે માનસિક છે. અને દ્વૈતવાદના અન્ય પ્રકારો. આની સાથે જ વ્યક્તિગત ઓળખનો પ્રશ્ન પણ જોડાયેલો છે. સમય જતાં આપણે એને એ જ વ્યક્તિ કેવી રીતે રહીએ છીએ? શરીર બદલાય, યાદો બદલાય, તો આપણે શું છીએ? આપણી ઓળખ શેમાં છે?
બાપરે, આ બધા ખરેખર બહુ ઊંડા પ્રશ્નો છે. પાંચમા પ્રકરણમાં ક્રેક થોડા વધુ સામાન્ય વિષયો અને ફિલોસોફીના ટૂલ્સ એટલે કે ઓજારોની વાત કરે છે, જેમ કે તર્કશાસ્ત્ર. એ કેટલું મહત્વનું છે?
હા, તર્કશાસ્ત્ર, લોજિક એન્ડ રીઝનિંગને ક્રેક ફિલોસોફરનો મુખ્ય હથિયાર ગણાવે છે. કેવી રીતે માન્ય દલીલો કરવી, સ્પષ્ટ વ્યાખ્યાઓ કેમ જરૂરી છે, અને દલીલોમાં રહેલી ભૂલો, જેને ફેલેસીઝ કહેવાય, તેને કેવી રીતે ઓળખવી, આ બધું સમજાવે છે.
એટલે ફિલોસોફી એટલે માત્ર મંતવ્યો રજૂ કરવા એટલું જ નહીં?
ના, પણ તેને મજબૂત તર્કથી સાબિત કરવા. આ ઉપરાંત વાસ્તવિકતાની પ્રકૃતિ, ભાષા અને અર્થ જેવા મૂળભૂત પ્રશ્નોની પણ ઝલક આપે છે. દાખલા તરીકે, સત્ય કોને કહેવાય? શબ્દોનો અર્થ ક્યાંથી આવે છે?
પછી છઠ્ઠા પ્રકરણમાં ક્રેગ ફિલોસોફીની મુખ્ય ઇઝમ્સ, વિચારધારાઓની વાત કરે છે. પણ મને એ ગમ્યું કે તેઓ તેને કટ્ટર સિદ્ધાંતો તરીકે નહીં, પણ દુનિયાને સમજવાની જુદી જુદી મૂળભૂત વ્યૂહરચનાઓ તરીકે જુએ છે.
હા, એ બહુ મહત્વનો દૃષ્ટિકોણ છે.
ખાસ કરીને પેલો બુદ્ધિવાદ, રેશનલિઝમ અને અનુભવવાદ, એમ્પિરિઝમ વચ્ચેનો તફાવત સમજાવે છે.
બરાબર. આ બે મુખ્ય અભિગમ છે, એ સમજાવવા માટે કે આપણને જ્ઞાન ક્યાંથી મળે છે. બુદ્ધિવાદીઓ જેમ કે દેકાર્ત માને છે કે સાચું જ્ઞાન આપણી બુદ્ધિ અને તર્કમાંથી આવે છે, ઇન્દ્રિયો પર પૂરો ભરોસો ન રાખી શકાય.
અને અનુભવવાદીઓ જેમ કે લોક અને હ્યુમ.
અનુભવવાદીઓ માને છે કે જ્ઞાનનો બધો આધાર આપણા ઇન્દ્રિય અનુભવો જ છે. જન્મ સમયે આપણું મન કોરી સ્લેટ જેવું હોય છે અને અનુભવથી જ એ ભરાય છે. આ બે અંતિમો વચ્ચે ફિલોસોફીમાં ઘણી ચર્ચાઓ થઈ છે. ક્રેગ આ ચર્ચાઓને ખૂબ સરળતાથી સમજાવે છે.
અને સાતમા પ્રકરણમાં ક્રેક કેટલાક એવા ફિલોસોફરોને હાઇલાઇટ કરે છે જેણે પરંપરાગત વિચારોને, એમ કહીએ કે જોરદાર પડકાર ફેંક્યો, જેમ કે ડેવિડ હ્યુમ અને ધર્મ વિશેના તેમના વિચારો.
હા, હ્યુમે ચમત્કારોની શક્યતા અને ઈશ્વરના અસ્તિત્વ માટેની ડિઝાઇન દલીલ, પેલી દલીલ કે દુનિયાની જટિલ રચના કોઈ બુદ્ધિશાળી ડિઝાઇનર તરફ ઇશારો કરે છે, એના પર તીવ્ર તાર્કિક પ્રશ્નો ઉઠાવ્યા. ક્રેગ આને ફિલોસોફીની ટીકાત્મક શક્તિના ઉદાહરણ તરીકે જુએ છે. એનું કામ જ છે પ્રશ્નો પૂછવાનું. તેવી જ રીતે ઇમેન્યુઅલ કાંટની નૈતિકતા, જે લાગણીઓ પર નહીં પણ શુદ્ધ તર્ક પર આધારિત કેટેગોરિકલ ઇમ્પેરેટિવ પર ભાર મૂકે છે.
અને પછી નીચે,
હા, ફ્રેડરિક નીચ્છે, જેણે તો પરંપરાગત નૈતિકતા અને મૂલ્યોના પાયા પર જ સવાલ ઉઠાવી દીધા. આ બધા ઉદાહરણો બતાવે છે કે ફિલોસોફી માત્ર સમજવા માટે નથી, પણ પ્રશ્નો પૂછવા અને ક્યારેક પરિવર્તન લાવવા માટે પણ છે, સ્થાપિત માન્યતાઓને પડકારવા માટે.
અને છેલ્લે આઠમા પ્રકરણમાં કોના માટે શું છે એ શીર્ષક હેઠળ ક્રેગ બધું સમેટી લે છે. ફિલોસોફી કોના માટે છે અને તેનો અંતિમ ગોલ શું છે? શું તે આપણને બધા જવાબો આપી દે છે?
ના, ક્રેગ સ્પષ્ટ કરે છે કે ફિલોસોફીનું મૂલ્ય કદાચ અંતિમ નિર્વિવાદ જવાબો શોધવામાં નથી, કારણ કે ઘણા પ્રશ્નોના એવા એકવચની જવાબો છે જ નહીં.
તો પછી મૂલ્ય શેમાં છે?
તેનું સાચું મૂલ્ય પ્રક્રિયામાં છે. પ્રશ્નો પૂછવાની, તર્ક કરવાની, પોતાની માન્યતાઓને સ્પષ્ટ કરવાની અને તેનો બચાવ કરવાની ક્ષમતા કેળવવાની પ્રક્રિયામાં. આ પ્રક્રિયા આપણને બૌદ્ધિક રીતે વધુ નમ્ર બનાવે છે, પણ સાથે સાથે વધુ આત્મવિશ્વાસુ પણ.
એટલે કે વિચારવાની ક્ષમતા કેળવવી એ જ મુખ્ય ધ્યેય છે.
હા, ક્રેગના મતે ફિલોસોફી દરેક વ્યક્તિ માટે છે જે વધુ વિચારશીલ, વધુ ચકાસાયેલું જીવન જીવવા માંગે છે. સોક્રેટીસે કહ્યું હતું ને, ધ અનએક્ઝામિન્ડ લાઈફ ઇઝ નોટ વર્થ લિવિંગ. બસ એ જ વાત. આ જ ફિલોસોફીનું અંતિમ ધ્યેય છે, બૌદ્ધિક સ્પષ્ટતા અને સ્વાયત્તતા, પોતાના વિચારોના માલિક બનવું.
ખૂબ સરસ રીતે આખા પુસ્તકનો સાર આવી ગયો. તો જો આપણે આ ચર્ચામાંથી મુખ્ય વિષયો અને સંદેશાઓ તારવવા હોય તો કયા કહી શકાય? મને લાગે છે પહેલો અને સૌથી કેન્દ્રવર્તી વિચાર એ છે કે ફિલોસોફી એ આપણી વિશ્વદૃષ્ટિ બનાવવાની અને તેને સમજવાની એક સભાન પ્રતિબિંબિત પ્રવૃત્તિ છે.
ચોક્કસ, આ સૌથી મહત્વનો મુદ્દો છે. ફિલોસોફી એ કોઈ બહારથી આવેલો અઘરો વિષય નથી, પણ વાસ્તવિકતા, જ્ઞાન અને મૂલ્યો વિશે સુસંગત સમજ મેળવવાની આપણી આંતરિક જરૂરિયાતનો પ્રતિભાવ છે.
અને રોજિંદા જીવનમાં આ એટલા માટે મહત્વનું છે કારણ કે
તે આપણને આપણી પોતાની માન્યતાઓ, આપણે શા માટે અમુક રીતે વિચારીએ છીએ કે વર્તીએ છીએ તે વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે, પોતાની જાતને સમજવામાં મદદ કરે છે.
માત્ર મને એવું લાગે છે કે બધા આવું કહે છે એ પૂરતું નથી.
બરાબર, સોક્રેટીસથી કાંટ સુધી ફિલોસોફી આપણને પુરાવા અને તર્કબદ્ધ દલીલો માંગતા શીખવે છે, આપણી માન્યતાઓ માટે જવાબદાર બનતા શીખવે છે. આ આદત આપણા અંગત અને વ્યાવસાયિક જીવનના નિર્ણયોને વધુ સારા બનાવી શકે છે.
ત્રીજો મહત્વનો મુદ્દો છે શંકાનો રચનાત્મક ઉપયોગ. દેકાર્થની જેમ શંકા કરવી એ કંઈ ખરાબ વાત નથી, પણ જ્ઞાનની સ્પષ્ટતા માટે જરૂરી સાધન બની શકે છે.
હા, ખાસ કરીને આજના જમાનામાં જ્યાં ચારે બાજુથી માહિતીનો મારો છે, ફેક ન્યૂઝ છે, પ્રચાર છે, ત્યાં શંકા કરવાની અને પુરાવા માંગવાની વૃત્તિ, જેને આપણે કહીએ ક્રિટિકલ થિંકિંગ, તે ખૂબ જ ઉપયોગી છે, એક બચાવ કવચ જેવો.
અને ચોથો મુદ્દો જે હ્યુમ અને નીત્સેના ઉદાહરણોમાંથી સ્પષ્ટ થાય છે તે છે ફિલોસોફીની ટીકાત્મક ભૂમિકા. એની જવાબદારી છે પ્રશ્નો પૂછવાની.
એ સમાજમાં પ્રચલિત માન્યતાઓ, રૂઢિઓ અને સત્તા પર પણ પ્રશ્નો ઉઠાવવાનું સાહસ કરે છે. તે આપણને યથાસ્થિતિને આંધળાની જેમ સ્વીકારી લેવાને બદલે તેના પર વિચાર કરવા પ્રેરે છે.
આ આપણને અન્યાય કે ખોટી બાબતો સામે અવાજ ઉઠાવવાની હિંમત પણ આપી શકે છે, નહીં?
ચોક્કસપણે. અને છેલ્લો પાંચમો મુદ્દો અમૂર્ત લાગતા વિચારોની વ્યવહારિકતા. ભલે મન શરીર સમસ્યા કે બુદ્ધિવાદ વિરુદ્ધ અનુભવવાદ જેવા વિષયો શરૂઆતમાં બહુ થિયોરિટિકલ લાગે.
હા, લાગે કે આ બધું જાણીને શું કરવાનું,
પણ તેના મૂળમાં રહેલા વિચારો, આપણા જીવન જીવવાની રીત, આપણા નૈતિક નિર્ણયો, સમાજ વિશેની આપણી સમજ, આ બધા પર ઊંડી અસર કરે છે. આ પુસ્તક એ જોડાણ સમજાવવામાં મદદ કરે છે.
આ પુસ્તકમાં ઘણા વિચારો એવા છે જે મનમાં રહી જાય. આપણે કેટલાક મુખ્ય વિચારોના સારાંશને ફરી યાદ કરી શકીએ, જેમ કે સોક્રેટીઝના ક્રિટોમાના વિચારનો સાર શું હતો?
કદાચ એમ કહી શકાય, શું કરવું તેનો નિર્ણય લાગણી કે લોકો શું કહેશે તેના પર નહીં, પણ તર્ક અને ચકાસાયેલા સિદ્ધાંતો પર આધારિત હોવો જોઈએ. ટૂંકમાં નૈતિકતામાં તર્કનું મહત્વ.
બરાબર. અને દેકાર્તની પેલી શંકાની પદ્ધતિ, એનો સાર શું?
એનો સારાંશ આ રીતે થઈ શકે. જ્યાં સુધી સંપૂર્ણ નિશ્ચિત અચળ સત્ય ન મળે, ત્યાં સુધી એવી દરેક બાબત પર શંકા કરો જેના પર સહેજ પણ શંકા થઈ શકે. શંકાને સાધન તરીકે વાપરવાની વાત.
અને યુમે ચમત્કારો વિશે જે કહ્યું તે પણ ઘણું રસપ્રદ હતું.
હા, તેનો સાર એ છે કે કોઈ ચમત્કારની સાક્ષી ત્યારે જ વિશ્વાસપાત્ર ગણાય જો તે સાક્ષી ખોટી હોવાની શક્યતા ચમત્કાર થવાની શક્યતા કરતાં પણ વધુ અસંભવિત હોય. એટલે કે અસાધારણ દાવાઓ માટે અસાધારણ પુરાવા જોઈએ.
અને લેખક ક્રેગ પોતે ફિલોસોફી વિશે શું કહે છે? કોઈ એક યાદગાર વિચાર?
ક્રેગનો એક સરસ વિચાર છે જેનો સાર છે, ફિલોસોફી માત્ર વિચારવા વિશે નથી પણ આપણે કેવી રીતે વિચારીએ છીએ તેના વિશે વિચારવા વિશે છે. એટલે કે એ મેટા થિંકિંગ છે, આપણી વિચારવાની પ્રક્રિયાની જ તપાસ.
આ બધા વિચારો સૈદ્ધાંતિક રીતે તો બહુ રસપ્રદ છે, પણ સામાન્ય માણસના રોજિંદા જીવનમાં આ બધું કેવી રીતે ઉપયોગી થઈ શકે? પ્રેક્ટિકલ એપ્લિકેશન શું છે?
અરે, ઘણો ઉપયોગી થઈ શકે. સૌથી પહેલું અને સ્પષ્ટ છે વિવેચનાત્મક વિચારસરણીનો વિકાસ. દેકાર્થની જેમ શંકા કરતા શીખવું, માહિતીના સ્ત્રોત તપાસવા, પક્ષપાત ઓળખવો.
હા, આજના વોટ્સએપ યુનિવર્સિટીના જમાનામાં તો ખાસ જરૂરી છે.
બિલકુલ. બીજું, નૈતિક નિર્ણયો લેવામાં મદદ મળે છે. જ્યારે કોઈ મૂંઝવણભરી પરિસ્થિતિ આવે ત્યારે સોક્રેટિસની જેમ પોતાના સિદ્ધાંતો સ્પષ્ટ કરવા, કાંટની જેમ વિચારવું કે જો બધા આવું કરે તો, આ બધું આપણને વધુ જવાબદાર અને સુસંગત નિર્ણયો લેવામાં મદદ કરે છે.
આ સિવાય બીજા કોઈ ફાયદા?
ચોક્કસ. જુદી જુદી ફિલોસોફિકલ વિચારધારાઓ જેમ કે બુદ્ધિવાદ, અનુભવવાદ સમજવાથી આપણને ખ્યાલ આવે છે કે દુનિયાને જોવાની, સમજવાની એકથી વધુ સાચી રીતો હોઈ શકે છે.
એટલે આપણો પોતાનો દ્રષ્ટિકોણ જ એકમાત્ર સાચો નથી એ સમજાય.
હા, એનાથી આપણી પોતાની માન્યતાઓ પ્રત્યે થોડી નમ્રતા આવે છે, થોડો ઓછો ફાંકો રહે છે અને બીજાના મંતવ્યો પ્રત્યે સહાનુભૂતિ વધે છે. આપણે વધુ સારી રીતે દલીલો કરવાનું અને બીજાની દલીલો સમજવાનું શીખીએ છીએ, જે તંદુરસ્ત ચર્ચા અને સંબંધો માટે જરૂરી છે.
અને કદાચ સૌથી અગત્યનું, મને લાગે છે કે તે આપણને વ્યક્તિગત સ્તરે ઊંડા ઉતરવામાં મદદ કરે છે, પોતાની જાતને સમજવામાં.
બિલકુલ. આ પુસ્તક અને ફિલોસોફી પોતે આપણને આપણી પોતાની વિશ્વદૃષ્ટિ પર વિચાર કરવા, તેને સભાનપણે ઘડવા માટે આમંત્રણ આપે છે. જીવનના મોટા પ્રશ્નો, સુખ શું છે, જીવનનો અર્થ શું છે, ન્યાય શું છે, પ્રેમ શું છે, આ બધા પ્રશ્નો પૂછવા અને તેના જવાબો શોધવાની દિશામાં વિચારવા માટે ફિલોસોફી આપણને સાધનો અને દિશા પૂરી પાડે છે, અર્થપૂર્ણ જીવન જીવવામાં મદદ કરે છે.
આખી ચર્ચા પછી મારા મનમાં જે વાત સૌથી વધુ સ્પષ્ટ થઈ છે તે એ છે કે ફિલોસોફી એ કોઈ અઘરો ડરામણો વિષય નથી જેને માત્ર વિદ્વાનો જ સમજી શકે, પણ એ તો જીવનને વધુ સમજી વિચારીને વધુ સભાનતાથી જીવવા માટેની એક પ્રેક્ટિકલ ગાઈડ જેવી છે, એક એવી ચાવી જે વિચારના બંધ દરવાજા ખોલી શકે છે.
અને મારા માટે આ પુસ્તકનો અને ફિલોસોફીનો સૌથી મોટો સંદેશ એ છે કે તેનું સાચું સૌંદર્ય કદાચ તૈયાર જવાબોમાં એટલું નથી જેટલું યોગ્ય પ્રશ્નો પૂછવાની હિંમતમાં, તર્ક કરવાની શિસ્તમાં અને સ્પષ્ટતા શોધવાની નિરંતર મથામણમાં છે. આ પ્રક્રિયા જ આપણને ખરા અર્થમાં સ્વતંત્ર વિચારક બનાવે છે. તે આપણને શીખવે છે કે આપણી માન્યતાઓ ઉછીની લીધેલી ન હોવી જોઈએ, પણ આપણી પોતાની કમાયેલી, ચકાસેલી હોવી જોઈએ. એ જ સાચી બૌદ્ધિક સંપત્તિ છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.